હવે 29માં આ શુષ્ક જ્ઞાનીની મતાર્થીની આ વાત કીધી કે એ શું કરે છે, તો કે એ સાધનોનો લોપ કરી દે છે નિશ્ચયના વાક્યને પકડીને. જે સદવ્યવહાર અથવા તો જે સત્સાધન, જે સાધનો હતા એ નિમિત્ત હતા, મદદરૂપ હતા. શેના માટે? તો કે આત્માની દશા ઉચ્ચ કરવા માટે. એને શું કર્યું? એને એ જ નો લોપ કરી દીધો, એને છોડી દીધા, ત્યાગી દીધા. હવે 30મી ગાથામાં શું આવશે? 30 અને 31માં. તો કે અહીંયા ખાસ કરીને 30માં એ વાત આવશે, આવા જીવનું શું થશે એ નથી કીધું. તો કે એ તો બટ ઓબ્વિયસ છે, એટલે કે એ તો હવે ક્લિયર છે કે ભાઈ હવે એ તો એનું નુકસાન કરવાનું છે. આવા જીવનો કોઈ સંગ કરે તો એની શું હાલત થાય એની વાત આ 30મી કડીમાં કીધી છે. તો એ 30મી કડી આપણે બધા મળીને. જ્ઞાન દશા પામે નહીં, સાધન દશા ન કાય, પામે તેનો સંગ જે તે બૂડે ભવમાં. જ્ઞાન દશા, જ્ઞાન દશા એટલે જ્ઞાની દશા અથવા તો આત્મજ્ઞાન. આત્મજ્ઞાન પામ્યા નથી. સાધન દશા ન કાય, સાધન એટલે આત્મજ્ઞાન માટે જે ઉપયોગી હોય એવા સાધન, એવા સાધનો એટલે એવી સાધન દશા પણ નથી, અર્થાત એવું શિષ્યત્વ પણ નથી. પામે તેનો સંગ છે, આવા વ્યક્તિના સંગમાં કોઈ આવે તો શું થાય? તે બુડે, બુડે એટલે ડૂબે. ક્યાં? તો કે ભવ માહી, એટલે ભવ સાગરની અંદર તે ડૂબે છે, અર્થાત પરિભ્રમણની અંદર એ રખડે છે. આપણે જોયું કે શુષ્ક જ્ઞાની છે એ સદવ્યવહાર, સાચો વ્યવહાર અર્થાત સાચા સાધનો છે એને છોડીને પોતાના કલ્યાણથી પોતે વંચિત રહી જાય છે, તો એનું નુકસાન તો થાય છે. પણ જે કોઈ પણ આના આમના સંગમાં આવે છે એનું શું પરિણામ આવે છે? અર્થાત આ કડી સેના માટે છે? તો કે સંગતની અસર શું થાય છે, સંગનો તાકાત કેવી છે, કેટલું નુકસાન આ સંગ કરે છે એની વાત. આ અને સાહેબે યુથ માટે આ શિબિર હતી, આ યજ્ઞ હતું, તો તરત આ પોઈન્ટ કીધો કે તમારે કોનો સંગ કરવો અર્થાત કેવાની મિત્રતા રાખવી એનો બોધ આમાંથી મળે છે. અને ખાસ શિમલા સાથે કનેક્ટ કર્યું હતું કે શિમલામાં પણ ગુરુદેવે આ ગાથાને લક્ષ્યમાં રાખી અને એ લોકોને બહુ સુંદર આખું સમજાયું હતું કે તમે જેના સંગમાં રહેશો એના પ્રમાણે જ તમે બધા તમે ઇમોશનલી એને મોડલ કરશો, અર્થાત એનું અનુકરણ કરશો, અને પછી શું કરશો, એનાથી પ્રભાવિત થઈ પોતાનું નુકસાન કરશો. તો એમ કનેક્ટ કરીને સાહેબે આખી આ વાત કહી. તો એ જ્ઞાન દશા પામે નહીં. હવે જ્ઞાન દશા પામે નહીં અને સાધન દશા ન કાંઈ, એટલે સિદ્ધિ પ્રાપ્ત નથી થઈ, સાધના નથી. જ્ઞાન દશા નથી, સાધન દશા નથી, સિદ્ધિ નથી, સાધના નથી. અર્થાત બીજા શબ્દમાં કહીએ કે સાધના, વ્રત અને જે નિયમો છે એનાથી પાર નથી થયા હજી. ચલો પાર નથી થયા, પણ સાધના વ્રત નિયમની અંદર પણ નથી. આવો આ જીવ છે. કોણ? શુષ્ક જ્ઞાની. શું છે એની પાસે? સંસારી કરતા કંઈક વધારે છે અને આત્મરથી કરતા કંઈક ઓછું છે. એટલે કોઈ સાહેબને લખ્યું ને ઈમેલમાં, લખ્યો છે કે હું તો બહુ શુષ્ક જ્ઞાની છું. સાહેબ કે શુષ્ક જ્ઞાનીનું પણ તને લેબલ ન મળે, એના માટે પણ શાસ્ત્રનું જ્ઞાન જોઈએ, બોલતા આવડવું જોઈએ, કે તારે યુઝ કર તું સ્વચ્છંદ યુઝ કર પોતા માટે, પણ શુષ્ક જ્ઞાનીનું પણ લેબલ તને નહીં મળે. એટલે શુષ્ક જ્ઞાની પાસે કંઈક સંસારી કરતા વધારે છે. ચાલો તમે કહો શું વધારે છે? ભાષામાં, બોલવામાં એ સંસારી કરતા આમ ફટફટ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું આપણને પણ આપણું યાદ આવશે કે આપણે પણ ઘણી વખત આવી રીતે ચેક કરવાનું, તો કે બોલ બોલ કરવાની, મોટી મોટી વાતો કરવાની, એક દ્રવ્ય બીજા દ્રવ્ય કાંઈ કરતું નથી ને, આત્મા નિત્ય છે ને, પછી ગાડી ચાલો. તો શું કરશે? સંસારી કરતા એની પાસે ભાષા છે, પણ આત્માર્થી કરતા ઓછું છે. શું ઓછું છે? સાધનો. જે સાધનો હોવા જોઈએ આત્મજ્ઞાન માટે, આત્માર્થી એ સાધનો વડે આત્મજ્ઞાનનો પ્રયત્ન કરે છે. આ શુષ્ક જ્ઞાની શું કરે છે? એ સાધનો એની પાસે નથી. અને આપણને ખ્યાલ આવે કે આટલી કડીની અંદર આખું પરમ કૃપાઓ દેવે કેટલું બધું ભરીને આપી દીધું છે. એ સાહેબે કીધું ને, કેટલું કન્ડેન્સ અને કોમ્પેક્ટ, કેટલું સંક્ષિપ્તમાં આખું સમાવેશ કરી દીધો છે. અને સાહેબે કીધું કે તમને ચોક્કસ એમ થશે કે આ દોઢ કલાકમાં કઈ રીતે આની રચના થઈ શકે. એક એક વાક્યની અંદર, એક એક લાઈનની અંદર કેટલો બધો અર્થ, ગુડ અર્થ પરમ કૃપાદેવે ભરીને આપ્યો છે. અને અહીંયા કીધું ને, પામે તેનો સંગ. જે આવા વ્યક્તિના સંગમાં કોઈક આવે તો શું થાય? તો કે જેમ ઓલું ઇન્ફેક્શન હોય ને, આ કોવિડની વાત કીધી ને, બહુ એકદમ સંક્રમક, કન્ટેજિયસ છે, તરત સંક્રમણ કરી લે કોઈ પણ. એવી રીતે જો આવા લોકોના સંગમાં આપણે ગયા તો બધું શુષ્ક જ્ઞાન જે છે ને, એમ ખોટી માન્યતાઓ છે ને, એનું બધું ટ્રાન્સફર થઈ જાય આપણા અંદરમાં એના માત્ર સંગમાં રહેવાથી. કારણ કે એ શું કરે છે? તો કે એ વાતો પણ એવી રીતે કરે છે જેથી કરીને બીજો એનાથી શું થાય કે એને, એ પણ એને ગ્રહણ કરી લે એની બધી ખોટી માન્યતાઓને. એટલે શું, થોડાક સમયની અંદર એના જેવું જ વિચારવા માંડી જાય, થોડાક સમયમાં એના જેવું માનવા માંડી જાય, અને થોડા સમયમાં એના જેવું આચરણ પણ થઈ જાય, અર્થાત એકદમ માન્યતામાં આ બધી વાત એને ઘૂસી જાય છે. અને એટલે જ કીધું કે બુડે ભવ જળમાય, કે પહેલો તો ડૂબવાનો જ હતો શુષ્ક જ્ઞાની, પણ આવા વ્યક્તિનો સંગ કરીને કે આ વ્યક્તિ પણ ડૂબી જાય છે ભવસાગરની અંદર. મૂર્ખ વ્યક્તિ કોણ? કે જે ભ્રાંતિમાં છે. કઈ ભ્રાંતિમાં? તો કે પોતાના જ જ્ઞાને ઊભી કરેલી ભ્રાંતિમાં. એન ઇલ્યુઝન, હી ઇઝ ઇન ઇલ્યુઝન, ઇન ધ ઇલ્યુઝન ક્રિએટેડ બાય હિઝ ઓન નોલેજ. અર્થાત શું? મુક્તિના દ્વાર હું ખોલી શકું છું, બ્રહ્મા છે, પોતાનું જ જ્ઞાન, હું તો મુક્ત જ છું ને, બંધ મોક્ષ તો કલ્પના છે. અને પાછું એની પાછી હદ શું? તો કે હું બીજા બધા માટે મુક્તિના દ્વાર ખોલી આપીશ. આવી માન્યતા, એટલે એને મૂર્ખ કીધું. અને એટલે ખાસ કહેવામાં આવ્યું કે સત્યની પ્રાપ્તિ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માત્ર બોલવાથી નહીં થાય, પણ આંતરિક રૂપાંતરણ, અર્થાત અંદરમાં એવા ગુણો. કયા ગુણો? તો કે ત્યાગ, વૈરાગ્ય આદિ જે અંતરંગ ગુણો છે એ કેળવવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. એ ભૂલી જાય છે. એટલે કીધું ને કે આત્મજ્ઞાન રૂપી ફળ જોઈએ છે, જોયે છે તો શું જોશે? તો કે ફળ જ જોતું હોય ને તો એના માટે પહેલાં એવી ભૂમિ તૈયારી, ભૂમિકા તૈયાર કરવી પડે. જો ભૂમિ બરોબર હશે તો એમાંથી એ ઝાડ ઉગશે અને એમાંથી આપણને ફળની પ્રાપ્તિ થશે, પણ જો ભૂમિકા જ બરોબર નહીં હોય તો. એટલે અહીંયા કીધું કે આત્મજ્ઞાન માટે શું જોશે? તો કે યોગ્યતા જોશે, ભૂમિકા જોશે, તો એ થશે. સાહેબે ખાસ કીધું કે આ જે ગાથા છે પાવર ઓફ એસોસિએશન બતાવે છે, અર્થાત આ સંગ છે એની કેવી તાકાત છે. અને એના માટે સાહેબે સમજાવ્યું કે બે પ્રકારના સંગ છે. કયા? તો કે એક કેઝ્યુઅલ, એક સામાન્ય, આપણે હાય હેલો કરીએ ને, આપણે જય પ્રભુ કેમ છો કેમ નહીં કરે, એક સામાન્ય. અને બીજો કયો છે? એક ઊંડો રિલેશન છે, ઊંડો સંબંધ છે, કે જેની અંદર આપણે સાથે બેસીને આપલે થાય, શેરિંગ થાય. શેનું થાય? તો કે વસ્તુનું શેરિંગ થાય, પછી વિચારોનું થાય, અને પછી માન્યતાઓનું થાય. અને આ શું કરે છે? તો કે આ જે વ્યક્તિ જે છે ને, કોણ? શુષ્ક જ્ઞાની. એ સંચાર કરે છે, એની જે બધી માન્યતા હોય એ બધું ઇન્ફ્યુઝ કરે છે વાત વાતની અંદર. અને આ જીવ જે એના સંગમાં આવે છે એ ધીમે ધીમે એના જેવું થિંકિંગ, એના જેવું માનવું, એના જેવું આચરણ કરતો થઈ જાય છે. એટલે જ આત્માર્થીના સંગમાં આવશે તો આત્મજ્ઞાન થશે, અને આવા શુષ્ક જ્ઞાનીના સંગમાં આવશે તો એના જેવી આપણે પણ ભૂલો કરતા જશું. તો શું કરવાનું છે? શું તો કે શાસ્ત્ર જ્ઞાન જે છે એ મેળવવું એ એક શરૂઆત છે. શાસ્ત્ર જ્ઞાન મેળવવું એ તો શરૂઆત છે, સારી વાત છે, પણ એ વડે શું કરવાનું છે? આપણા અંદરમાં પાશ્વિક વૃત્તિઓ, આપણે વાત નથી કરી, પાશ્વિક વૃત્તિઓ છે અંદરમાં, એનિમલ ઇન્સ્ટિંક્ટ્સ, એને કાઢવા માટે, એના ઉપર કામ કરવા માટે એ જે જ્ઞાન છે, જે સમજણ પ્રાપ્ત કરી છે, એને શું કરવાનું છે? પ્રયોગમાં મૂકવાનું છે. એટલે સાહેબે કીધું ને કે હવે તમે એમ ન કહી શકો કે ક્રોધ આવી ગયો, ખબર નથી મને કેમ ક્રોધ આવી ગયો. એ કે જેટલું વધારે સોરી બોલો એટલા તમે જીન શાસનના વેરી છો, પ્રેમી નથી. અને ખાસ કીધું શું તો કે કલહકારી વ્યક્તિ હોય જેનામાં બહુ કશાય થતો હોય તો એ સેવા માટે પણ યોગ્ય નથી, એમ શાસ્ત્રમાં કીધું છે. એટલે ખાસ કીધું કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે માત્ર બોલવું નહીં પણ અંદરમાં આપણામાં એવા ચેન્જીસ આવવા જોઈએ. અને આમાં આ જીવનું કેવું છે તો કે એક તો જ્ઞાન દશા નથી, સાધન દશા નથી. જ્ઞાન દશા એટલે શું? એફર્ટલેસ, પ્રયત્નરહિત અવસ્થા પણ પ્રાપ્ત થઈ, અને પ્રયત્નરહિત અવસ્થા પ્રાપ્ત થાય એવા કોઈ પ્રયત્ન પણ નથી. ખ્યાલ આવ્યો? જ્ઞાન દશા પણ નહીં અને સાધન દશા. હવે આત્મજ્ઞાન ન હોય, આત્મજ્ઞાન માટેના પ્રયત્ન પણ ન હોય, અંદરમાં જે બધી વૃત્તિઓ જાગતી હોય એને ટાળવાનો કોઈ પ્રયત્ન ન કરતા હોય, મલિન વૃત્તિને કાઢવાનો પ્રયત્ન ન થતો હોય, એવા વ્યક્તિની સંગ જો કરવામાં આવે તો એનું શું થાય છે એ વાત અહીં કરી. શું થાય છે કે એના વિચારો, એની માન્યતાઓ મારા અંદરમાં ઉતરે છે, અને એને સદવ્યવહાર છોડી દીધો છે, એને સાધનો છોડી દીધા છે, હું પણ સાધનો છોડી દઉં છું અને નુકસાન કરી બેસું છું. એને કીધું ને કે આવા વ્યક્તિના સંઘની અંદર ગંગાસતીની વાત કરી. ગંગાસતી કે સંગતિ કરો તો કોની કરજો એ ખૂબ ધ્યાન રાખજો, કારણ કે કોઈ આવા શુષ્ક જ્ઞાનીનું, હવે કોઈ શુષ્ક જ્ઞાની એમ કીધું કે આ તો કર્મના ઉદયના કારણે આવું થાય છે, અથવા તો જેમ કેવડીના જ્ઞાનમાં થયું હશે એમ થશે, એટલે જ બધી આ બધી ભૂલો થાય છે. હવે આવું કોઈ એક વાક્ય, એક વસ્તુ શુષ્ક જ્ઞાનીના કારણે જો આપણા અંદરમાં ઘૂસી ગયું તો પહેલો તો ડૂબવાનો છે જ, એની સાથે હું પણ ડૂબી જઈશ, એમ કરી અને સમજાયું. અને એટલું સુંદર દ્રષ્ટાંત ગુરુદેવ છેલ્લે આપ્યું કે માં આ વાત જે કીધી એ તરત ગળે ઉતરી જાય. શું? તો કે કોઈને તરતા આવડતું હોય તો એ બીજાને બચાવી શકે, પણ જો કોઈને તરતા ન આવડતું હોય, પોતે જ તરી શકતો ન હોય, તો એ બીજાને બચાવી શકે? કેટલું પરફેક્ટ! જેને જ્ઞાન દશા નથી એ મને કહેતે. પછી બીજો પોઈન્ટ કીધો કે કદાચ તરતા ન આવડતું હોય પણ એની પાસે લાકડું હોય કે કંઈક એવું સાધન હોય કે જેને પકડી રાખ્યું હોય તો એ મને મદદ કરી શકે, બરોબર કે નહીં? એટલે જ્ઞાન દશા હોય તો સારું, જ્ઞાન દશા ન હોય સાધન દશા પણ તો હોવી જોઈએ કે નહીં? પણ આ બંને ન હોય તો પહેલો તો કીધું ને બુડ 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 એમ, એ તો ડૂબશે અને મને પણ ડૂબાડશે. એટલે એમ કહી આપણને કેવા વ્યક્તિનો સંગ કરવો, આમાં કેવી જાગૃતિ રાખવી, એનો બોધ આપણને આની અંદર પ્રાપ્ત થયો. જ્ઞાન દશા પામે નહીં, સાધન દશા ન કાય, પામે તેનો સંગ જે તે બુડે ભવમાય.